તારીખ 17/10/1996 શ્રી સમયસર કલષ્ટિકા શ્લોક 162 અને 163 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 269.
સમયસાર કળષ્ટિકા નિર્દ્રાધિકારનો છેલ્લો માંગલિક કળશ છે, અંતિમ માંગલિક. અધિકાર પૂર્ણ થતા આચાર્ય અંત મંગલ કરે છે, અધિકારનો અંત મંગલ. વંદન વંદન નવમીતિ વિજય છે, સંગતોષ્ટાભિરંગૈર્જરોમ્યદ્રષ્ટિ સ્વયમતિરસા આદિમધ્યાંતમુક્તમ જ્ઞાનમ ભૂત્વા નટતિ ગગના ભોગરંગમ વિજાય. સમ્યક દ્રષ્ટિ હી જ્ઞાનમ ભૂત્વા નટતિ. સમ્યક દ્રષ્ટિ અર્થાત શુદ્ધ સ્વભાવરૂપ થઈને પરિણમેલો જીવ સમ્યક દ્રષ્ટિ કેવા હોય. સમ્યક દ્રષ્ટિ એટલે કે શુદ્ધ સ્વભાવરૂપ થઈને પરિણમેલો જીવ, પોતાનો જે શુદ્ધ સ્વભાવ છે એ રૂપ પોતાનું શ્રદ્ધા જ્ઞાન ચારિત્રનું પરિણમન જેને થઈ ગયું છે. શુદ્ધ સ્વભાવે, પોતાના શુદ્ધ સ્વભાવે જે પરિણમો છે, શુદ્ધ જ્ઞાન સ્વરૂપ થઈને પોતાના શુદ્ધ સ્વરૂપે પરિણમે છે. સમ્યક દ્રષ્ટિ જ્ઞાનમ ભૂત્વા નટતી, એટલાનો અર્થ કર્યો. સમ્યક દ્રષ્ટિ જીવ શુદ્ધ જ્ઞાન સ્વરૂપ થઈને પોતાના શુદ્ધ સ્વરૂપે પરિણમે છે. સમ્યક દ્રષ્ટિને આચાર્ય મહારાજ આ નજરે જોવે છે. પોતે તો છઠ્ઠે સાતમે ગુણ સ્થાને બિરાજમાન છે, સમ્યક દ્રષ્ટિથી ઉપરના ગુણ સ્થાને બિરાજમાન છે. એ સમ્યક દ્રષ્ટિનું સ્વરૂપ કેવું વર્ણવે છે નિર્જરાધિકારમાં, કે એ તો શુદ્ધ સ્વભાવ રૂપે પરિણમેલો છે અને જ્ઞાન સ્વરૂપ થઈને પોતાના સ્વરૂપ રૂપે પરિણમે છે. સમ્યક દ્રષ્ટિ તો અવિરીતિ છે, એનું તો બીજું પરિણમન હોય છે. ઉદય પ્રમાણે સારી ગતિમાં હોય ને, તિર્યંચ હોય તો તિર્યંચના ઉદય પ્રમાણે હોય, તિર્યંચ હોય તો તિર્યંચના ઉદય પ્રમાણે હોય, દેવ હોય તો દેવના ઉદય પ્રમાણે હોય, તો કે ગમે ત્યાં હોય, ચારે ગતિમાં જ્યાં હોય ત્યાં એ જ્ઞાન સ્વરૂપ થઈને પોતાના શુદ્ધ સ્વરૂપે પરિણમે છે. અમે સમ્યક દ્રષ્ટિને એવો જોઈએ છે. બીજા પરિણમનની ખબર નહીં હોય કે એવું નથી, બીજું પરિણમન છે એની ખબર છે. ચારે ગતિમાં ચારે ગતિના ઉદય કેવા હોય, નારકીમાં નરકને યોગ્ય હોય, શું એવા પરિણામ હોય, તો પણ એ પરિણમનને ગૌણ રાખે છે આચાર્ય મહારાજ. એ પરિણમનને ગૌણ કરે છે કે અમે તો અમારી નજરમાં સમ્યક દ્રષ્ટિને શુદ્ધ સ્વભાવરૂપ થઈને પરિણમેલો જ્ઞાન સ્વરૂપે જોઈએ છીએ. કેવું છે શુદ્ધ જ્ઞાન? કે આદિ મધ્ય અંત મુક્તમ, અતીત અનાગત વર્તમાન કાળ ગોચર શાશ્વત છે. જે જ્ઞાન સ્વરૂપ થયા છે એ જ્ઞાન કેવું છે? સમ્યક દ્રષ્ટિ પોતે જ્ઞાન સ્વરૂપ થઈને પોતાના સ્વરૂપ ભાવે પરિણમો, એ જ્ઞાન સ્વરૂપ કેવું છે? કે જ્ઞાન સ્વરૂપ તો આદિ મધ્ય ને અંતથી મુક્ત છે. એટલે એ ત્રણેય કાળે જ્ઞાન સ્વરૂપ છે. આત્માનું જે જ્ઞાન સ્વરૂપ છે એ તો ત્રણેય કાળે જ્ઞાન સ્વરૂપ છે. એની કદી આદિ નથી, એનો કદી અંત થવાનો નથી. એ તો મૂળ સ્વરૂપ છે ને. મૂળ સ્વરૂપની આદિ થવાની થઈ નથી, એનો કદી અંત થશે નહીં. અને આદિ અંત ન હોય તો એનું મધ્ય કેવી રીતે નક્કી થાય? બે છેડા હોય તો એનો વચ્ચેનો ભાગ નક્કી થાય. એટલે આદિ એ મધ્ય ને અંતથી રહિત છે, અથવા શાશ્વત છે. અતીત અનાગત અને વર્તમાન કાળ ગોચર શાશ્વત છે. જ્ઞાન શુદ્ધ જ્ઞાન કેવું છે? પોતાનું શુદ્ધ જ્ઞાન સ્વરૂપ કે શાશ્વત છે. એને આદિ નથી, અંત નથી, એને મધ્ય પણ નથી. શું કરીને? કે જીવનું શુદ્ધ સ્વરૂપ છે. ગગનનો અર્થ કર્યો છે. ગગન એટલે આકાશ. ગગન એટલે આકાશ. આકાશનો અર્થ કર્યો કે જીવનું શુદ્ધ સ્વરૂપ છે. એ અખાડાની નાચવાની ભૂમિ, તેને અનુભવ ગોચર કરીને, એવી છે જ્ઞાન માત્ર વસ્તુ. શું કહ્યું? કે એ તો પોતાના શુદ્ધ સ્વરૂપની અંદર નટતી એટલે નાચે છે. નટતી શબ્દ આવ્યો ને, પરિણમે છે. શુદ્ધ સ્વરૂપમાં પરિણમે છે. ક્યાં નાચે છે? તો કે અખાડાના સ્ટેજ ઉપર. અખાડાનું સ્ટેજ કયું છે? કે પોતાનું જે શુદ્ધ સ્વરૂપ છે એનું અખાડાનું સ્ટેજ છે. એનું ગગન છે. આકાશરૂપી સ્ટેજ, વિશાળ. આકાશની ઉપમા એટલે આપે છે, વિશાળ. અખાડાની નાચવાની ભૂમિ, જીવનું શુદ્ધ સ્વરૂપ છે એ અખાડાની નાચવાની ભૂમિ. એટલે કે એમાં જે એમાં પરિણમે છે, શુદ્ધ સ્વરૂપના અવલંબે પરિણમે છે. જેમ સ્ટેજના અવલંબે પરિણમે છે એમ, હા, તેને અનુભવ ગોચર કરીને. એટલે એનો અનુભવ કરીને, પોતાના શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરીને પરિણમે છે. સીધી વાત તો એ છે કે પોતાનું શુદ્ધ સ્વરૂપ છે એને અવલંબીને, એનો અનુભવ કરીને પરિણમે છે. હા, શુદ્ધ સ્વરૂપમાં રમતો પ્રગટ થાય છે. એને રમવાનું ક્રીડાવન કીધું છે, અથવા ક્રીડા બાગ કહ્યો છે. બગીચો, આત્માને રમવાનો બગીચો કહ્યો છે. શુદ્ધ સ્વરૂપને અનુભવ ગોચર કરીને પરિણમે છે એમ કેવું છે? શા કારણથી એમ કેમ કરે છે? શા માટે સમ્યક દ્રષ્ટિ જીવ પોતાના શુદ્ધ સ્વરૂપને અનુભવીને પરિણમે છે? શું? કે સ્વયં અતિરસાત, સ્વયં અતિરસાત. શું? અરાકુલત્વ લક્ષણ અતિન્દ્રિય જે સુખ તેને પામવાથી પોતે સુખી થાય છે, માટે પરિણમે છે. સમ્યક દ્રષ્ટિ કેમ સ્વરૂપને અવલંબીને પરિણમે છે? સુખનું કારણ છે, બીજું કોઈ કારણ નથી. સુખનું કારણ છે. અતિરસાથ, પોતાનો અતિરસ છે માટે એમ કેવું છે? શા કારણે પોતાનો અતિરસ છે? કે અનાકુલત્વ લક્ષણ અતિન્દ્રિય જે સુખ છે તેને પ્રાપ્ત કર્યું છે, તેથી પોતાના નિરાકુળ અતિન્દ્રિય સુખને પામે છે, તેથી પરિણમે છે. શું કરે? શા કારણથી પરિણમે છે? પોતાનું સુખ પામે છે માટે પરિણમે છે. સુખ અંદર થી પ્રાપ્ત થતું હોય તો શા માટે ન પરિણમે, કે પરિણમે જ પરિણમે. અને એમાં કેવી રીતે પરિણમે, કે અતિરસ થી પરિણમે. જ્યાં સુખ આવતું હોય ત્યાં ઘણો રસ આવે. કેવો છે સમ્યક દ્રષ્ટિ જીવ, કે નવમ બંધમ વૃંદન, ધારા પ્રવાહ રૂપ પરિણમે છે જે જ્ઞાનાવરણાદિ પૂજ્યલ પિંડીઓ જે બંધ અર્થાત જીવના પ્રદેશો સાથે એ ક્ષેત્ર ઉઘા તેને મટાડતો થકો. નવા બંધને મટાડતો થકો, વૃંદન એટલે રોકતો, આમ તો નવા બંધને રોકતો થકો. સમ્યક દ્રષ્ટિ જ્યારે પોતાના સ્વરૂપમાં પરિણમે છે ત્યારે નવા બંધને રોકી લે છે, નવા બંધને થવા દેતો નથી. નવમ બંધમ વૃંદન, ધારા પ્રવાહ રૂપ પરિણમે છે જે જ્ઞાનાવરણાદિ રૂપે પૂજ્યલ પિંડ એવો જે બંધ, જે ધારાવાહી અત્યાર સુધી એક ધારો પરિણમતો હતો, બંધ ચાલુ જ હતો, પ્રતિ સમય બંધ ચાલુ જ હતો, એને રોકી લીધો. એક વાર સમ્યક દર્શન થયું ત્યારે બંધને રોકી લીધો, રૂંધી લીધો, રૂંધી નાખ્યો, રોકી લીધો એટલે રૂંધી નાખ્યો. સંસ્કૃતમાં શબ્દ રૂંધન શબ્દ લીધો છે. જીવના પ્રદેશો એ ક્ષેત્રાવગા સાથે જે બંધ થતો હતો પૂજગળ પિંડનો તેને મટાડ્યો. કેમ કે એ નવો બંધ તો ઉદયને અવલંબીને થતો હતો, ઉદયનું અવલંબન થવાથી નવો બંધ થતો હતો, આત્માના અવલંબે એ બંધ થતો અટકી ગયો. જ્યાં સ્વરૂપનું અવલંબન લીધું એ બંધ થતો અટકી ગયો, તેને મટાડતો થકો, બંધને મટાડતો થકો પરિણમે છે. કેમ કે નિજે હે અષ્ટાભિઃ રંગૈઃ અંગૈઃ સંગતઃ, કેમ એવો એ બંધને મટાડે છે, શા માટે બંધને મટાડે છે, કે પોતાના જ નિશંકિત નિકાંક્ષિત ઇત્યાદિ કયા છે જે આઠ સમ્યક્ત્વના સહારાના ગુણ, તે પણ ભાવરૂપ પરિણમો છે એવો છે. શું છે, છેલ્લે વાત લીધી ને, આ અધિકાર પૂર્ણ કરતા સમ્યક દ્રષ્ટિના આઠ અંગની ચર્ચા કરી આચાર્ય દેવે. મૂળ ગાથામાં પણ કુંદકુંદ આચાર્ય ચર્ચા કરી અને એને વ્યવહારથી ને નિશ્ચયથી બધી રીતે વર્ણવા. તો કે નવો બંધ એમને કેમ થતો નથી, કે આઠ અંગથી સમ્યક્ત્વના આધારે, સહારે એટલે સમ્યક્ત્વના આધારે જે આઠ ગુણ પ્રગટા છે એ આઠ ગુણના ભાવરૂપે પરિણમો છે, માટે એને નવો બંધ થતો નથી. નિશ્ચય નિશ્ચય આઠે ગુણ લઈ લીધા, વ્યવહાર તો શુભ્રાગુરૂપ છે પણ નિશ્ચય જે આઠે ગુણ લીધા તે નિશંક છે, સ્વરૂપને વિશે નિશંક છે, સ્વરૂપથી તુષ્ટમાન હોવાથી નિકાંક્ષિત છે, એ રીતે આઠે અંક આઠે આઠ અંગમાં પોતે એક જ પર્યાયને આઠ આઠ ગુણ લીધા, જે પોતાનું શુદ્ધ પરિણમન છે એના આઠ ગુણ લીધા. છે અનંત ગુણ પણ આઠ છે વર્ણેવા મુખ્ય. અંગ સંગત, અંગ પણ છે. નિજે હે અષ્ટાભિઃ અંગૈઃ સંગતઃ, સંગત એટલે સંયુક્ત, પોતાના આઠ અંગથી સંયુક્ત છે, માટે માટે નવો બંધ એમને થતો નથી. અંગભૂત લીધા છે આઠે આઠ જે ગુણ છે એને અંગભૂત લીધા છે. સમ્યક દર્શનના આઠ અંગ છે, આઠ અંગ થઈને આખું સમ્યક દર્શન છે. જે માણસનું શરીર છે એ માણસના હાથ પગ વર્ગ વગેરે બધા અવયવો થઈને છે, એવી જ રીતે સમ્યક દર્શન છે એના આઠ અંગ સહિત છે. પોતાના જ નિશંકિત નિકાંક્ષિત ઇત્યાદિ કયા જે આઠ સમ્યક્ત્વના સહારાના ગુણ તે પણ એ ભાવરૂપ પરિણમો છે એવો છે. વળી કેવો છે સમ્યક દ્રષ્ટિ જીવ, કે તું પ્રાગબંધમ કર્મ ક્ષયમ ઉપનયન. બીજું કાર્ય એવું પણ થાય છે કે એમ તું એટલે પરંતુ, તું એટલે પરંતુ, તું નો અર્થ એમ લેવો તું એટલે પરંતુ એટલે. એ ઉપરાંત એમ એવું પણ થાય છે કે પૂર્વે બાંધેલ છે જે જ્ઞાનાવરણાદિ પુદ્ગરપિંડ તેનો મૂળથી સત્તાનાશ કરતો થતો, નવા કર્મને આવવા દેતો નથી, અને પહેલા જે જૂના બાંધ્યા છે એને મૂળમાંથી નાશ કરે છે. કેમ કે એ તો ખરવા આવ્યા છે, આમે તે એ તો ખરવા આવ્યા છે. શું એને તો બધા બધાને તો જેટલાને ઉદય આવે છે એ તો જ્ઞાની હોય કે અજ્ઞાની હોય, જે ઉદયમાં આવ્યા છે તો ખરવાના છે. પછી અજ્ઞાનીને અકામ નિર્જ રાખે છે અને જ્ઞાનીને સકામ નિર્જ રાખે છે. શું કામ એટલે ત્યાં પુરુષાર્થ, કામ શબ્દ છે એ પુરુષાર્થને સૂચવે છે. અજ્ઞાનીને પુરુષાર્થ નથી, સમ્યક પુરુષાર્થ, પુરુષાર્થ નથી એટલે સમ્યક પુરુષાર્થ નથી તો પણ એને નિર્જ રહે છે. કેમ કે ઉદયમાં આવ્યા એ તો ખરવા જ આવ્યા છે, એ તો પાકી ગયા છે, જેમ કેરી પાકીને ખરી જાય એવી રીતે. જ્ઞાનીને પુરુષાર્થ છે એટલે ઉદયમાં આવ્યા એ પણ ખરે છે, અને બીજા જે ઉદયમાં નથી આવ્યા એને ઉદયાવળીમાં લઈને ખેંચીને પણ નિર્જરા કરે છે. એ સ્થિતિ સંક્રમણ કથી જાય છે. સમ્યક પુરુષાર્થને કારણે સંચિત કર્મોની સ્થિતિ સંક્રમિત થઈને એટલે ટૂંકાઈને ઉદયમાં આવીને પાછા એ ખરી જાય છે. એ રીતે સમ્યક દ્રષ્ટિ જૂના બાંધેલા જે કર્મ છે એને પણ મૂળથી સત્તામાંથી એનો નાશ કરી નાખે છે, ક્ષય કરી નાખે છે. ક્ષયમ ઉપનયન એટલે ક્ષયમાં લાવતા થકા. સાવડે એમ કરે છે કે નિર્જરા ઉદ્રંભેન શુદ્ધ પરિણામના પ્રગટપણા વડે, એવું જે કરે છે ડબલ કાર્ય કરે છે. નવા કર્મને આવવા દેતો નથી, જૂના કર્મનો મૂળમાંથી ક્ષય કરે છે, અને કયા કારણથી કરે છે કે પોતાના શુદ્ધ પરિણામને લઈને. જે વર્તમાનમાં શુદ્ધ પરિણામ થઈ રહ્યા છે પ્રગટપણે એ આ રીતે બમણું કામ કરે છે, જૂનાને ક્ષય કરે છે અને નવાને આવવા દેતા નથી. આમ સમ્યક દ્રષ્ટિ મોક્ષ માર્ગમાં મોક્ષ પ્રતિ આગળ વધતો જાય છે. નિર્જરાધિકારનો અંત મંગળ કરતા આ વાત કરી, સમ્યક દ્રષ્ટિની પ્રશંસા કરી. હા, સમ્યક દ્રષ્ટિના અલૌકિક પુરુષાર્થનું આ પરાક્રમ છે કે નવા કર્મને આવવા દે ને અને જૂનાનો મૂળથી સત્તામાં નાશ કરે છે. એટલે ક્રમે કરીને સર્વકર્મ રહિત એવી મોક્ષ દશાને એ પામે છે. એ અંત મંગળ થયું, નિર્જરાધિકારનું એ અંત મંગળ થયું. હવે હા, મુનિરાજની પ્રશંસા કરે છે. સમ્યક દ્રષ્ટિની મુનિરાજ પણ આચાર્ય મહારાજ પોતે પ્રશંસા કરે છે. પ્રશંસા કરવા યોગ્ય છે એટલે કરે છે. સાત અધિકાર પૂરા થયા, આઠમો બંધ અધિકાર. આઠમો બંધ અધિકાર, બંધ અધિકાર એટલે બંધનો અભાવ કરવાનો અધિકાર. બંધ અધિકારના પ્રયોજનથી લેવું ને, નામ બંધ અધિકાર છે. શું પણ બંધનો અભાવ કરવાનો એ અધિકાર છે. વોલ્યુમ છે. કળશ 163 રાગોદગાર મહારસેન સકલમ કૃત્વા પ્રમત્તમ જગત ક્રીડંતમ રસભાવ નિર્ભરમઃ નાટ્યેન બંધમ ધુનત આનંદામૃત નિત્ય ભોજી સહજવસ્થામ સ્ફુટન નાટયત ધીરોદારમ અનાકુલમ નિરુપધી જ્ઞાનમ સમુન્મજ્જતિ. જ્ઞાન છે, સમ્યક જ્ઞાન છે એની પ્રશંસા કરે છે આચાર્ય મહારાજ. અધિકારના પ્રારંભમાં આદ્ય મંગલ કરે છે, અધિકારના અંતમાં અંતમંગલ કરે છે અને શરૂઆતમાં આદ્ય મંગલ કરે છે. સામે ટીકા કરવાની પદ્ધતિ શૈલી છે. બંને વખતે એ જ્ઞાનનો મહિમા કરે છે, જે જ્ઞાન નિર્જરા કરે છે, જે જ્ઞાન આત્માને મુક્ત કરે છે, જે જ્ઞાન સ્વરૂપને અવલંબે છે એ જ્ઞાનની પ્રશંસા કરે છે. ખંડાન્વય સહિત અર્થ, જ્ઞાન અર્થાત શુદ્ધ જીવ પ્રગટ થાય છે. જ્ઞાન એટલે કે જ્ઞાન પ્રગટ થાય છે. જ્ઞાનમ સમુન મજ્જતિ એટલો શબ્દ પડ્યા છે. જ્ઞાનનો અર્થ અહીંયા શું લીધો? શુદ્ધ જીવ. જ્ઞાન એ જ જીવ છે. જે સમ્યક જ્ઞાન પ્રગટ થયું, સમ્યક દર્શનની સાથે સમ્યક જ્ઞાન પ્રગટ થયું એમાં શુદ્ધ જીવ પ્રગટ થયો એમ કે છે. હા, જે સ્વરૂપ શુદ્ધ સ્વરૂપ હતું એ પ્રગટ થઈ ગયું, તેનો ભાવાર્થ કે અહીંથી શરૂ કરીને જીવનું શુદ્ધ સ્વરૂપ કહે છે. એ તો આચાર્ય મહારાજે ગ્રંથનો પ્રારંભ કરતા પ્રતિજ્ઞા કરી છે કે આ ગ્રંથમાં હું જીવનું શુદ્ધ સ્વરૂપ કહીશ. ગ્રંથનું નામ સમયસાર રાખ્યું છે. સમયસાર એટલે શું? જીવનું શુદ્ધ સ્વરૂપ. જે એમને કહેવાનું પ્રયોજન છે આ શાસ્ત્રમાં, એમનું કહેવાનું પ્રયોજન શું છે? કે શુદ્ધ સ્વરૂપને કહેવું છે. એટલે દરેક અધિકારમાં એ વાત આવશે. દરેક અધિકારમાં જીવના શુદ્ધ સ્વરૂપને બતાવશે. બંધના અધિકારમાં બંધનું સ્વરૂપ કહેવાના બદલે શું કહેશે? જીવનું શુદ્ધ સ્વરૂપ કહેશે. અધિકાર બંધનો તો કે જીવનું શુદ્ધ સ્વરૂપ છે એ બંધ રહી જ છે એમ કહેશે. અને એવા શુદ્ધ સ્વરૂપનું તું અવલંબન કર તો તને બંધનો અભાવ થાય, તો તારા બંધનો અભાવ થાય. અહીંથી શરૂ કરીને જીવનું શુદ્ધ સ્વરૂપ કહે છે. કેવું છે શુદ્ધ જ્ઞાન? આનંદામૃત નિત્ય ભોજી. અતિન્દ્રિય સુખ એવી છે અપૂર્વ લબ્ધિ, તેનું નિરંતર આસ્વાદનશીલ છે. ઠીક, જ્ઞાન શું કરે? એ સદાય આનંદનું ભોજન કરે. ઠીક, સમ્યક દ્રષ્ટિની પ્રશંસા કરે છે ને. એટલે ગુરુદેવ એમ કહેતા કે જુઓ, આ સમ્યક દ્રષ્ટિ છે એ આનંદામૃત નિત્ય ભોજી છે. પોતાના આનંદામૃતનું સદાય ભોજન કરનારો છે. એ તો શું કરે છે? પોતાના આનંદનું ભોજન કરી રહ્યો છે હંમેશા, કાયમ માટે. અતિન્દ્રિય સુખ એવી છે અપૂર્વ લબ્ધિ, તેનું નિરંતર આસ્વાદનશીલ છે. નિત્ય એટલે નિરંતર લઈ લીધું છું. નિત્ય ભોજી એટલે નિરંતર આસ્વાદનશીલ છે. આનંદ છે તે અપૂર્વ લબ્ધિ છે. આત્માનો આનંદ પ્રગટ થયો તે અપૂર્વ લબ્ધિ છે. કેમ કે પહેલા કદી અનંત કાળમાં પોતાના આનંદનો અનુભવ જીવે કર્યો નથી, આનંદનો અનુભવ નથી થયો. બાકી કલ્પનાથી આનંદ માન્યો છે, એ કોઈ આનંદ છે ને, એ તો બધી આકુલતા હતી. વળી કેવું છે કે સ્ફુટમ સહજ અવસ્થામ નાટયત. સ્ફુટ એટલે સ્પષ્ટ, પ્રગટપણે. સ્ફુટ એટલે ચોખ્ખું, પ્રગટપણે. સહજ અવસ્થામ એટલે પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરે છે. નાટયત એટલે નચાવે છે. નાટકના રૂપમાં લીધું છે ને, આખો ગ્રંથ નાટકના રૂપમાં લખ્યો છે. તો જીવ શું કરે છે, સમ્યક દ્રષ્ટિ જીવ શું કરે છે કે પ્રગટપણે પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરે છે, પરિણામ આવે છે. પોતાના શુદ્ધ સ્વરૂપે પ્રગટપણે પરિણમે છે. વળી કેવું છે, જે જ્ઞાન છે ને, શુદ્ધ શુદ્ધ જીવનું સ્વરૂપ, એ કેવું છે વળી, કે ધીરોદારમ. ધીર અને ઉદાર છે બે વિશેષણ વાપર્યા. કેવા? ધીર અને ઉદાર છે. ધીર એટલે કેવું ધીર છે, અવિનશ્વર સત્તારૂપ છે. કેવો ભાવ કાઢ્યો છે રાજમુલજીએ, ભાવ કેવો કાઢ્યો છે કે અવિનશ્વર સત્તારૂપ છે. આપણે કોઈ ધીરો ધીરજ વાળો માણસ હોય ને, શાંત અને ધીરજ વાળો માણસ હોય, એને ધીર કહેવામાં આવે છે. ધીર વીર શું અહીંયા જ્ઞાનને વિશેષણ લીધું છે. સમ્યક દ્રષ્ટિના જ્ઞાનનું આ વિશેષણ લીધું છે કે એ ધીર છે. ધીર છે એટલે અવિનશ્વર સત્તારૂપ છે. ત્રિકાળી સ્વરૂપ લીધું છે ને. જ્ઞાન એટલે જીવનું શુદ્ધ સ્વરૂપ, એ ધીર છે. ધીર એટલે કેવું છે કે ત્રણેય કાળે પોતાની સત્તાને અવિનશ્વરપણે ટકાવી રાખે છે. કોઈ પણ કારણથી, કોઈ પણ સાધનથી, કોઈ પણ પ્રકારથી જીવની સત્તાનો કદી નાશ થાય નહીં. જીવની એટલે પોતાની સત્તાનો કદી નાશ થાય, એનું નામ ધીર લ્યો. ઠીક, સદાય ટકાવી ટકી રહીએ એનું નામ ધીર. અવિનશ્વર સત્તારૂપ છે અને ધારા પ્રવાહરૂપ પરિણમન સ્વભાવ છે. કેવો છે? સદાય પરિણમન સ્વભાવ છે. ત્રિકાળ ટકે પણ છે અને ત્રણે કાળે એનો પ્રવાહ, પરિણમનનો પ્રવાહ પણ ચાલુ રહે છે. બે વાત ચાલુ છે, ત્રિકાળ ટકવું પણ ચાલુ છે અને પરિણમનના પ્રવાહ રૂપે પણ ચાલુ છે. એ ઉદારનો અર્થ કાઢ્યો. ઠીક, ધીરનો અર્થ કર્યો શાશ્વત અને ઉદારનો અર્થ કર્યો પરિણમન કરવાનો. ઠીક, નિત્ય અને અનિત્ય બે લઈ લીધું, ધીર ઉદારમાં લઈ લીધું. ઠીક, ઉદારમાંથી એવો અર્થ કાઢ્યો એમને. ભાષ્યું એ લખ્યું, પોતાને જે જીવનું સ્વરૂપ ભાષ્યું એમાં શું છે. રાજમલજીની જે આ ટીકા છે એ અધ્યાત્મ પ્રધાન ટીકા છે. કેવી છે? પોતે પોતાના સ્વરૂપમાં જોતા જાય છે. શું કરે છે? પોતાના સ્વરૂપમાં જોતા જાય છે અને સ્વરૂપ જેવું ભાષે છે એવો અર્થ કરે છે. શબ્દ પ્રમાણે અર્થ કરતા નથી. એકવાર ગુરુદેવે પૂછ્યું તો આ રાજમલજીની સંસ્કૃત ટીકાના અર્થ જોઈને કે આવો અર્થ થાય છે ખરો આ શબ્દનો? પંડિતજીને પૂછેલું કે આ શબ્દનો અહીંયા આવો અર્થ થાય ખરો? પંડિતજીએ કીધું કે રાજમોલજી શબ્દ પ્રમાણે અર્થ કરતા નથી, શબ્દકોષ પ્રમાણે અર્થ કરતા નથી. શબ્દકોષ એટલે ડિક્શનરી. શબ્દકોષમાં શબ્દનો અર્થ હોય એવો અર્થ નથી કરતા, એ પોતાની અધ્યાત્મની મસ્તીમાં આવે એવો અર્થ કરે છે. શું કીધું? અધ્યાત્મની મસ્તીમાં અર્થ કરે છે. ઉદાહરણનો અર્થ એવો કર્યો. ત્યાંથી કેવી રીતે કાઢ્યું કે પરિણમન છે જે જીવનું, એ જીવનું પરિણમન શુદ્ધપણે પરિણમવામાં, આનંદ અને સુખરૂપે પરિણમવામાં એ ધારાવાહીપણે ચાલુ જ રહેશે એટલી એની ઉદારતા છે. ક્યારે એ સંકુચિત થશે નહીં, સંકોચ નહીં કરે. ઉદાર માણસ હોય એ મનનો સંકોચ ન કરે, એનું મન ન સંકોચાય. કાલ મારું શું થશે, હું ઉદારતા રાખીશ તો ભવિષ્યમાં મારા સંયોગોનું કેમ થશે એનો વિચાર ઉદારચિત્ત માણસને આવતો નથી. એને તો આપવાની વૃત્તિ જ એવી વેગથી આવે છે કે એને આવતીકાલનો વિચાર નથી આવતો કે મારું કાલ શું થશે, યાર હું આપી દઈશ તો, ઉદારતા રાખીશ તો મારું શું થશે, એ વિકલ્પ એને નથી આવતો. એમ અહીંયા પરિણમનનો પ્રવાહ ધારા પ્રવાહ રૂપ ચાલુ જ રહેશે. અંદરથી આનંદ આપ્યા જ કરે, સુખ આપ્યા જ કરે, અનંત ગુણના પરિણમનને આપ્યા જ કરે. એવું ઉદાર છે જીવનું સ્વરૂપ, એવું ઉદાર છે. આ ચાલુ ભૂમિકામાં સમજાય એવા છે. એક દાખલો લઈ લઈએ કે એક માણસ વેપાર કરે છે, પ્રોવિઝન સ્ટોર હોય કે મોટર પાર્ટ્સ હોય, એનો વેપાર કરે છે ને. હજારો આઈટમ હોય દુકાનમાં, કેટલી હજારો આઈટમ હોય. એના જ્ઞાનમાં ક્યારે ગરદી થાય છે કે આટલી બધી ચીજનો વેપાર કરીશ ને હું ભૂલો પડી જઈશ તો મારી ભૂલ થઈ જશે, તો માટે થોડી ઓછો વેપાર ઓછો કરી નાખું એમ થાય છે. ઉલટાનો નફો વધે એમ વેપાર વધારતો જાય છે. બીજો દાખલો લઈએ તો માણસ જાણે છે, છાપું વાંચીને જાણે, ટીવી જોઈને જાણે, નવું નવું સાહિત્ય પુસ્તકો વાંચીને જાણે, દેશ પરદેશ મુસાફરી કરીને ઘણું ઘણું જાણે. ત્યારે ક્યારે એને એમ લાગે છે કે બહુ જાણીશ તો પછી જાણવામાં મારા જ્ઞાનમાં ગરદી થશે? તો જ્ઞાન કેટલા જ્ઞેયને સમાવે છે? જેટલા આવે એટલાને. કેટલાને? જેટલા આવે એટલાને સમાવે. આ જ્ઞાનનો ચમત્કાર ખરો કે નહીં? પછી જેની પાસે જે જ્ઞાન હોય, જેની પાસે જે વિષયનું જે જ્ઞાન હોય, એ જ્ઞાન એ બીજાને સમજાવે ત્યારે લોકો શું કહે? એને જ્ઞાન આપ્યું, એને જ્ઞાન આપ્યું તો જ્ઞાન ઘીટ્યું કાંઈ? જ્ઞાન કદી ઘટતું નથી. જ્ઞાન દાનથી જ્ઞાન ઘટતું નથી. ઠીક ઘટે છે એને જ્ઞાનદાન કે છે ને. ઓકે, પોતાની પાસે જે જ્ઞાન હોય એ જ્ઞાન બીજાને પ્રાપ્ત થાય, એવું જ્ઞાન બીજાને પ્રાપ્ત થાય તો આવું જ્ઞાન આને પ્રાપ્ત કરે એવું માટે અહીંથી જ્ઞાન ઘટ્યું નથી. ત્યાં વિધુ ઉલટાનું એ જ્ઞાન વિધુ, ઉલટાનું આપવાથી વધે એવી ચીજ કઈ છે? ઉખાણું પૂછે ને માણસ, હા કે ભાઈ આપવાથી વધે એવી ચીજ કઈ છે? તો કે જ્ઞાન એવી ચીજ છે. એ તો વિચારવા પડે કે આપવાથી તો ઘટે તો કે નહીં. એ જ્ઞાન રૂપી લક્ષ્મી એવી છે કે આપવાથી પણ વધે. એવી રીતે ઉદાર નો અર્થ એવી રીતે કાઢ્યો સાહેબ રાજમલજીએ, ઉદાર નો અર્થ એવી રીતે કાઢ્યો. શું કહે છે કે અવિનશ્વર સત્તારૂપ છે, ધારા પ્રવાહરૂપ પરિણમન સ્વભાવ છે. શું એ ઉદારમાંથી કહે છે? ધારા પ્રવાહરૂપ પરિણમન સ્વભાવ છે એ ગુરુદેવ એવી રીતે લેતા હતા કે એક શક્તિથી લેતા હતા. એક સર્વજ્ઞ શક્તિ એવી છે કે જેમાંથી કેવળ જ્ઞાનની અનંતી પર્યાયો પ્રગટ થશે. કેટલી? અનંતકાળ સુધી, સાદી અનંતકાળ સુધી કેવળ જ્ઞાનની અનંતી પર્યાયો પ્રગટ થયા પછી પણ એ સર્વજ્ઞ શક્તિ એમને એટલી ને એટલી સમર્થ રહેશે. એના સામર્થ્યમાં કાંઈ ફેરફાર નહીં થાય. અનંતી કેવળ જ્ઞાનની પર્યાયો પરિણામ પછી પણ કાંઈ ફેરફાર નહીં થાય એવું ઉદાર છે દરેક. એવું જીવ ઉદાર છે, એવું ચમત્કારિક વિષય છે. આમ આપણને ત્યાં આપણે કોઈ ચમત્કાર કરે કે ભાઈ બધી પહેલાં વાતો સાંભળેલી અન્ય મતોની અંદર એવા ચમત્કારિક મહાત્માઓ થઈ ગયેલા. એક મોટો તાંબાકુંડી જેવો મોટો મોટું તપેલું હોય, મોટું તપેલું, એને કપડું ઢાંકી રાખે અને એક હાથેથી અંદરથી મીઠાઈ ભરેલી હોય લાડવા, માનો કે લાડવા બધાને આપે જ રાખે, આપે જ રાખે, ફૂટે જ નહીં. કેમ? એમને અક્ષય પાત્ર હતું, એવી લબ્ધિ હતી મહારાજ પાસે, અક્ષય પાત્ર હતું કે બધાને જમાડ્યા, આપે જ રાખતા હતા, ખૂટતું જ નહોતું. ચમત્કાર કર્યો, લોકોને આશ્ચર્ય થાય એવી વાતો સાંભળે એટલે લોકોને આશ્ચર્ય થાય. આ તારું જ્ઞાન અનંતકાળથી નીકળ્યા કરે છે અંદર. હે, નીકળ્યા જ કરે છે, નીકળ્યા જ કરે છે અંદરથી, ખૂટતું નથી. એનો ચમત્કાર સમજાય છે? એના ચમત્કારનો મહિમા કંઈ તને આવે છે? મહિમા કરવા યોગ્ય તો એ છે. આચાર્ય મહારાજ પણ એ બધા વિશેષણ વિશેષતાઓ બતાવીને શું કરે છે? મહિમા કરે છે. જીવના સામર્થ્યનો મહિમા કરે છે. જીવને પૂતગળના સામર્થ્યનો મહિમા આવ્યો છે, પણ જીવના સામર્થ્યનો મહિમા નથી આવ્યો. એટલે પોતાનો જ મહિમા નથી આવ્યો. પોતાનો મહિમા નથી આવ્યો અને પૂતગળનો મહિમા આવ્યો છે એટલે પૂતગળ પાસે દિન દિન પણ કર્યું છે. વળી કેવું છે કે સર્વ દુઃખથી રહિત છે. કેવું છે? સર્વ દુઃખથી રહિત છે. જે જ્ઞાન છે અથવા જીવનું શુદ્ધ સ્વરૂપ છે એ સર્વ પ્રકારના દુઃખથી રહિત છે. એવા સ્વરૂપનું જેને જ્ઞાન થાય, એટલે કે આત્મજ્ઞાન થાય, તો જીવ સર્વ દુઃખથી અને સર્વ ક્લેશથી મુક્ત થાય. સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. આ વચના વર્ગ 569માં છે અને 568માં છે. પહેલાં 68માં લખ્યું છે, પછી 69માં તો પત્રનો પ્રારંભ ત્યાંથી કર્યો છે. આગળ જે 568 લખ્યો ને એમાં એ વાત એમણે લખી, પછી 69માં અહીંયાથી પત્ર શરૂ કર્યો છે. એ જ વચના વર્ગ છે. સર્વ દુઃખથી રહિત સ્વરૂપ છે એનું જ્ઞાન કરે, અનુભવ જ્ઞાન કરે, એ સર્વ દુઃખથી રહિત થઈ જાય. હા, અકસાય સ્વભાવ, સર્વ દુઃખથી રહિત છે એટલે આકુળતા રહી છે, અને કસાયમાં આકુળતા છે એટલે અકસાય સ્વભાવ છે. પ્રબળ કસાય અભાવ રે, આનંદ ગંજીએ ગાયું. કેવું? પ્રબળ પ્રબળ કસાય અભાવ રે, કસાયનો પ્રબળપણે એટલે સર્વપણે અભાવ છે. પ્રબળ એટલે સર્વપણે અભાવ છે એમ લીધું. સર્વ દુઃખથી રહિત છે, વળી એવું છે કે નિરુપાધિ સમસ્ત કર્મની ઉપાધિથી રહી છે. જ્ઞાન છે એ સર્વ કર્મની કહો કે સર્વ પ્રકૃતિની કહો કે સર્વ પ્રકારની ઉપાધિથી રહી છે. પણ બહુ આકરો ઉદય આવે તો, હે આકરો ઉદય આવે તો શું થાય? કે ઉદય ઉદયના ઘરમાં જ્ઞાન એનાથી ભેદ જ્ઞાન કરીને પરિણમે છે. મારું ઉદય એ મારું સ્વરૂપ નથી, ઉદય છે એ મારું સ્વરૂપ નથી, ઉદય મારામાં આવ્યો નથી. શેમાં? જ્ઞાન એમ અનુભવ કરે છે કે ઉદય મારામાં આવ્યો જ નથી, ઉદય ઉદયમાં જરૂર આવ્યો છે. તો ઉદય ઉદયમાં આવે એમાં મારે હું? આપણું રસ્તા ઉપર ઘર હોય, મેઇન રોડ ઉપર આપણું ઘર હોય અને આખો દિવસ ટ્રાફિક આવે ને જાય, આ બાજુથી માણસો આવે ને જાય, ને આ બાજુથી માણસો ને વાહનો આવે ને જાય, હવે એમ આપણા આપણને કઈ લેવા દેવા ખરી? હે, એમ જ્ઞાન જેટલા જ્ઞેયોને જાણે એ બધો એનો ટ્રાફિક છે. શું છે? ટ્રાફિક છે. ગમે તે જ્ઞેયો જ્ઞાનમાં આવે, વળી જ્ઞાનમાંથી ચાલ્યા જાય, વળી જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય ને વળી જ્ઞાનમાંથી ચાલ્યા જાય. જ્ઞાન કેવું છે? સ્વરૂપે કરીને, સ્વભાવે કરીને પરિપૂર્ણ નિરાકુળ સ્વભાવી છે. આકુળતા કરવી એનો સ્વભાવ છે નહીં, ઉપાધિ કરવી એનો સ્વભાવ છે નહીં. સકળ જગત છે એથવત અથવા સ્વપ્ન સમાન. સ્વપ્નું લાગે, શું? સ્વપ્નું છે. હવે એક સ્વપ્નું પૂરું થાય ને બીજું શરૂ થાય છે. બીજું ઉદય એટલે સ્વપ્નો. એક સ્વપ્નું પૂરું થાય ને બીજું શરૂ થાય, બીજું સ્વપ્નું પૂરું થાય ને ત્રીજું શરૂ થાય. જાઓ હા, ઉદયને સમ્યક પ્રકારે સમભાવે ભેદવો એ ત્રણેય કાળના જ્ઞાનીઓનો સનાતન ધર્મ છે. શેમાં છે ખબર? 408 પત્ર, ત્રણ વખત એ વાક્ય લીધું છે. અહીંયા કહે છે કે સમસ્ત કર્મની ઉપાધિથી રહી છે. શું કરતું થકું જ્ઞાન પ્રગટ થાય છે કે બંધમ ધુનત નાનાવરણાદી કર્મરૂપ ઉદગળ પિંડનું પરિણમન તેને મટાડતું થકું, જે નવો બંધ છે એને મટાડે છે, નવા બંધને આવવા દેતું નથી. ધુનત એટલે મટાડે છે. એવો છે બંધ કે ક્રીડંતમ, ક્રીડા કરે છે અર્થાત પ્રગટપણે ગરજે છે, હું ગાજે છે. તો ગાજવા દો કે જેમ કોઈ રાડું પાડે, ઝઘડો કરે ત્યારે શું કરે? રાડું પાડે તો ગાજવા દો ને રાડું પાડવા દો. એની મેળે થાકી જશે, એની મેળે થાકી જશે. શાવળે ક્રીડા કરે છે કે સમસ્ત જીવરાશિને પોતાને વશ કરીને ઉપજ્યો છે જે અહંકાર લક્ષણ ગર્વ, તેનાથી ભરેલો જે અનંતકાળથી માંડીને અખાડાનો સંપ્રદાય, તેના વડે શું કહે છે? રસભાવ નિર્ભવ નિર્ભર મહાનાટ્ય ન, શું કહે છે? કે સંસારનો જે અખાડો છે એમાં સમસ્ત સંસારી જીવરાશિ છે એને વશ કર્યા છે. એણે શું કર્યું છે? એણે વશ કરી લીધા છે, બાંધ્યા છે, બધા જીવને બાંધ્યા છે, પરાધીન કરી નાખ્યા સંસારના બધા જીવને, પરાધીન કરીને એને અહંકાર થયો કે જોયું આ સંસારના બધા જીવને મેં વશ કર્યા છે, બધાને બાંધ્યા છે, બધા પરાધીન છે મારાથી. કે એક ચક્રી રાજ છે ત્યારે જે જ્ઞાન મુક્ત થયું છે એ એમ કે છે કે તે ભલે બધાને બાંધ્યા પણ મારી આગળ હવે તારું ચાલે એવું નથી. જા એ આખા સંસારના બધા જીવોને ભલે બાંધ્યા પણ હવે તારું મારી પાસે નહીં ચાલે. એટલે એનો અહંકાર તોડે છે, બંધનો અહંકાર જ્ઞાની તોડે છે. શું કરીને આવો છે, શું કરીને આવો બંધ છે? કે સકલમ જગત પ્રમત્તમ કૃત્વા સર્વ સંસારી જીવરાશિને જીવના શુદ્ધ સ્વરૂપથી ભ્રષ્ટ કરીને. પ્રમત એટલે પાગલ, આમ તો થાય પ્રમત એટલે પાગલ, બધા એને પાગલ કર્યા છે. કે શું બંધથી વશ કર્યા છે ને એટલે બધાને પાગલ કર્યા છે. પાગલ કર્યા છે એટલે શું કર્યા? કે શુદ્ધ સ્વરૂપથી સ્પષ્ટ કર્યા છે. ઓલો કે હું પૈસાવાળો છું તો ઓલો કે હું રૂપાળો છું, ઓલો કે હું કાળો છું, ઓલો કે હું તો મૂરખ છું, ઓલો કે હું તો મોટો પંડિત વિદ્વાન છું, બુદ્ધિવાળો છું, ઓલો કે હું બુદ્ધિ વગરનો છું, હા ઓલો કે હું ઘરવાળો છું તો ઓલો કે હું ઘરબાર વગરનો છું, હું ગરીબ થઈ ગયો, હું પૈસાવાળો થઈ ગયો, હું આવો થઈ ગયો, હું આવો થઈ ગયો, હું આવો થઈ ગયો. બધાએ જગતના જીવો પાગલ થઈને નાચે છે એમ કે છે. ઠીક બંધે આ બધું કર્યું, કર્મ બંધે બધાના શુદ્ધ સ્વરૂપને ભૂલવાડ્યા, બધા જ સંસારી જીવોને શુદ્ધ સ્વરૂપથી ભૂલવાડ્યા, ભ્રષ્ટ કરી નાખ્યા છે. શાવડે રાગોદગાર મહારસેન, આ એક બહુ મહત્વનો શબ્દ મૂક્યો છે અમૃતચંદ્રાચાર્ય. આ કળશની અંદર આ એક માર્મિક વાત મૂકી છે કે રાગ દ્વેષ મોહરૂપ અશુદ્ધ પરિણતિનું ઘણું જ અધિકપણું એવી જે મોહરૂપ મદિરા તેના વડે તેનાથી ભ્રષ્ટ થયા. તો કે રાગના મહારસથી, રાગથી નહીં હો, મહારસ જે રાગનો રસ છે એનાથી પાગલ થયા છે. રાગ ઉપર છલ્લો આવે એ તો જ્યાં સુધી સાધક દશા છે ત્યાં સુધી ઉપર છલ્લો રાગ આવવાનો, એ કંઈ જીવનું અહિત નહીં કરી શકે, એને તો ગણ્યો જ નથી નિર્જરાધિકારમાં, એને તો ગણ્યો જ નથી. પણ જે મિથ્યાત્વ અવસ્થામાં રાગ રસપૂર્વક આવે છે, રાગનો રસ લઈને જે ઊભો થાય છે રાગ, એણે આખા જગતને પાગલ કર્યું છે અને એ જ બંધનું સ્વરૂપ છે. તત્વદ્રષ્ટિએ બંધ કોને કહેવો? આવો એક પ્રશ્ન ઉઠાવવામાં આવે તો તત્વદ્રષ્ટિએ બંધ કોને કહેવો? કે જે રાગમાં રસ છે, રાગ રસ છે, એને બંધ કહેવામાં આવ્યો છે. ત્યાં બંધાણો છે જીભ, રસ વગરનો રાગ હોય તો જીભ બંધાતો નથી, રસ વગરનો રાગ હોય તો બંધાતો નથી. રાગનો રાગ અનંતાનુબંધીનો રાગ એ રાગનો રાગ, હે અને શક્તિ એમાં છે, રાગની શક્તિ પણ રાગના રસમાં છે. એ મોહરૂપ મદિરા છે, મહારસ છે, શું છે એ રાગની સાથે મોહ ભળેલો છે. મોહ વગરનો રાગ અને મોહ સહિતનો રાગ બે જુદા જુદા રાગ છે. મોહ સહિતનો રાગ છે તે બંધ તત્વ છે, મોહ વગરનો રાગ તે બંધ તત્વ નથી. એટલે ચારિત્ર મોહના રાગને ગણવામાં આવતો નથી, એનું એ કારણ છે. મુમુક્ષુને ભલામણ કરી, ઉદયના પ્રસંગમાં મંદ રસે પ્રવેશ કરવો તે જ્ઞાનીના માર્ગમાં પ્રવેશવાનો દ્વાર છે. શૈલી છે, શૈલી છે. ભાવાર્થ આમ છે, એ વિચાર શક્તિ બહુ સારી હોય ને તો આવી રીતે પ્રતિપાદન કરી શકે. બહુ વિચાર શક્તિ ઘણી અસાધારણ એટલે આવી રીતે પ્રતિપાદન કરી શકે છે. ઉદયના પ્રસંગમાં મુમુક્ષુજી મંદરસે પરિણમે તો તેને જ્ઞાનીના માર્ગમાં પ્રવેશવાનું દ્વાર છે. અહીંથી જ્ઞાનીનો માર્ગ શરૂ થશે એમ કરીને એને પ્રશંસ્યો છે. ભાવાર્થ આમ છે કે જેવી રીતે કોઈ જીવને મદિરા પીવડાવીને વિકળ કરવામાં આવે છે, વિકળ એટલે ગાંડો, બહુ દારૂ પાય ગાંડો થઈ જાય, એને સર્વસ્વ છીનવી લેવામાં આવે છે, એની પાસેથી જેટલું ધન હોય એટલું લઈ લેવાને ખબર પડે નહીં, પદથી ભ્રષ્ટ કરવામાં આવે. રાજા હોય ને એને ખાબોચિયામાં નાખો તો હુઈ જાય, હુઈ રહી જાય લાંબો થઈને. કેવી રીતે અનાદિકાળથી સર્વ જીવરાશિ રાગ દ્વેષ મોહરૂપ અશુદ્ધ પરિણામથી મતવાળો થયો છે. આ બધા જીવ દર્શન મોહને લઈને, રાગ દ્વેષ અને દર્શન મોહને લઈને પાગલ થયેલા છે. પછી પાગલપણામાં ને પાગલપણામાં અહંકાર કરે છે કે મારી પાસે આટલી સંપત્તિ છે, મારી પાસે આટલું રાજ છે, હું આટલો બુદ્ધિવાળો છું, હું આવો છું, હું તેવો છું, હું આવો છું, એ બધું છે. એ મોહને લઈને મતવાળો એટલે પાગલ થયેલો છે. તેથી જ્ઞાનાવરણાદિ કર્મનો બંધ થાય છે અને એ રાગ દ્વેષ મોહને લઈને આઠે કર્મનો બંધ થાય છે. આવા બંધને શુદ્ધ જ્ઞાનનો અનુભવ મેટનશીલ છે. વચનામૃત જુઓ, અમૃત જેવું વચન છે કે આવું જે જગતને પાગલ કરનારો બંધ છે એને કોણ મટાડે? શુદ્ધ જ્ઞાનનો અનુભવ, એકલું જ્ઞાન, માત્ર જ્ઞાન, જ્ઞાન માત્રપણે પોતાને અનુભવે. સમયસારમાં જ્ઞાન માત્ર, જ્ઞાન માત્ર કહેશે ને, એ એકલું જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, નિર્ભેળ જ્ઞાન, એવું જે જ્ઞાન માત્રપણો એ આ બંધનો અનુભવશીલ છે, મેટનશીલ છે. આ બંધને મટાડનાર, મટાડવાનો જેનો સ્વભાવ છે, બંધનો નાશ કરવાનો જેનો સ્વભાવ છે, એવા એવું શુદ્ધ જ્ઞાનનો અનુભવ છે. તેથી શુદ્ધ જ્ઞાન ઉપાદેય છે. આવું શુદ્ધ જ્ઞાન છે તે જીવને ઉપાદેય છે. બંધ અધિકારમાં આ રીતે આદ્ય મંગળ કર્યું છે. આદ્ય મંગળમાં શું કીધું? બંધનો, બંધ અધિકારમાં બંધનો શુદ્ધ જ્ઞાન વડે નાશ કેમ કરવો એ વાત કરી. શું એ રીતે શુદ્ધ જ્ઞાનની ઉપાદેયતા સ્થાપીને આચાર્ય મહારાજે મંગળી કરેલું છે. આગળ બંધ અધિકાર નાખો શું ચાલશે?
જય.